मुझे भगत बदा महाराष्ट्री शरण में सब एकत्रित थे। सब पोतपोता रीते गुरु महाराज सानिध्य में खूब सारो सत्संग कर। बालकदासी आया अमर अदेशन भी आया घना बदा भक्त। बस महाराष्ट्री चरण नी अंदर शरण मेळवी खूब सरस सत्संग माने छे। एमा जेठा भगत तो गुरु महाराज ने भगवान स्वरूप पूजी अने कहू आप तो अमारा जेवा पत्थर जेवा जड़ जीवो ने जागृत करवा माटे पत्थर माथी એને પરમેશ્વર બનાવવા માટે આપ પધાર્યા છો। સતગુરુ સંત રામ પારસ થઈને લોહ પરસવા, પારસના સ્પર્શ માત્રથી જ લોહ કાંચન બની જાય છે અને આપ સ્વયં પારસ સ્વરૂપ છો। અને બહુ મજાની વાત તો એ કે આપણા સંદેશરના પ્રીતમ સ્વામી એ તો ગુરુ મહારાજના સાનિધ્યમાં આવ્યા પછીથી આમ કેમ ન થાય એમ સીધી જ વાત કે આમ થવું જ જોઈએ। એટલે એનો અર્થ શું કે છે, પારસ ને પરસે નો હોય હેમ ત્યારે તેને પારસ કહીએ કેમ। આપના સાનિધ્યમાં અમે લોઢા જેવા સુવર્ણ ન થઈએ તો પછી કામનું શું। કેટલી મોટી વાત કરી દીધી, પારસ ને પરસે ન હોય હેમ ત્યારે તેને પારસ કહીએ। તમ ગાયે તમ ગુણ ગાયે જો કર્મ ન નાશે ત્યારે કોણ ચરણ તમારા ઉપાસે। ગોવિંદ ના સર્જ્યા પડ્યા જીવ જાળ ગુરુ તેની મુક્તિ કરે તત અમે એવા ગુરુ જાણીને આવ્યા શરણે નિવારો નાથ જન્મ ને મરણ। કેમ કે ધરી ધરી દેહ પામ્યો મહા દુઃખ હવે હરી આપો અવિચળ સુખ। અમારે બીજી વાત કશી ને મારતો આજ તો એ પારસ જેના સ્પર્શ માત્રથી જેના સંગ માત્રથી સત્સંગ માત્રથી જેના દર્શન માત્ર જેના દર્શન કરતા પાપ ટળે દુઃખ જન્મ મરણ કે રા મળે વળી બાલકદાસને અનામ અનામ એવો એટલે આત્મા આત્માની પ્રાપ્તિ થાય છે નુરત પોતાના નિજ સ્વરૂપની અંદર। નિજ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થયા પછીથી બીજી કોઈ પણ આનંદની મનોરંજનની આવશ્યકતા રહેતી જ નથી। કેમ કે નુરતનો જે આનંદ છે આત્માનંદ એનાથી અધિક બીજો કોઈ છે જ નહીં, બીજું કશું જ નથી, એને એની ગણતરીમાં જ ના આવે, એના મગજમાં જ ના ઉતરે આ આના કરતા સારી વસ્તુ મારી પાસે। દુકાને ખરીદવા જાઓ પેલો શેઠિયમ એક પછી એક એક પછી એક એક પછી જુઓ કે છે સેમ્પલ જુઓ માલ જુઓ પછી વાત કરો, પણ પેલો ખરીદનાર કે ભાઈ બધી વાત તારી સાચી પણ મારે ત્યાં જે છે ને એવું એક એનું એક એમાંનું એક તારે ત્યાં નથી આમ કહી દેતો। એમ જગતના વ્યવહારનો વેપાર ગમે એટલા સેમ્પલ દેખાડે પણ ભાઈ મારા ઘરમાં જે પડ્યું છે એવું તો તારી પાસે છે નહીં, વ્યવહાર નહીં કહી એમ એ સત્સંગનો મહિમા છે। તુલસીજી પણ કે સઠ સુધરહી સતસંગતિ પાઈ પારસ પરસ ઉધાત સુહાઈ। જેમ પારસના સ્પર્શથી લોઢું સુવર્ણ બને એમ સઠમાં સઠ માણસ પણ સત્સંગથી એ સંત બની શકે છે। આટલો સત્સંગનો મહિમા છે। એટલે પેલા વાત કરી હતી ને સત્સંગનો મહિમા શું, નારદે ભગવાનને પૂછ્યું અને ભગવાને નારદજીને વારાફરતી ચાર જગ્યાએ મોકલ્યા. એક સડેલા ગંદકીના કીડા પાસે, એક વૃક્ષની બખોલમાં પોપટના ભજ્જા પાસે, ત્યાંથી આગળ એક ખેડૂતના નાના ઘરમાં ગાયની વાછરડી સાથે, અને છેલ્લે રાજાના રાજકુમાર આગળ. ત્યારે ખુલાસો થયો, ઓહો, સત્સંગનો આટલો બધો મહાન મહિમા છે. ક્યાં નરકમાં ગંધાતો નરકગામી બનેલો અધોગતિને પામેલો કીડો ગાયમાં આવીને સીધો રાજપુત્ર બને? પ્રભુ, આટલો તો સત્સંગનો મહિમા છે. તમે મળ્યા, ચાર વખત મળ્યા ત્યારે અત્યારમાં તમારી પાસે આવ્યું છું આ સત્સંગ. એમ સત્સંગનો અતિ મહિમા છે, અને સત્સંગથી જ દુષ્ટમાં દુષ્ટ દુરાચારી માણસ પણ સુધરી શકે. ગીતામાં ભગવાન પણ આ વાત કરે, અપિ ચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાવ. જે અનન્ય ભાવથી અત્યંત દુરાચારીમાં દુરાચી, નફટમાં નફટ માણસ, પાપીમાં પાપી માણસ મારી ઉપાસના કરે તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ. શાશ્વત શાંતિ, તરત જ શાંતિ મળે, એનું કલ્યાણ થાય. તો જો સતસંગતિ પાઈ સઠ સુધરે. જેઠા ભગત પણ મારા શ્રીના સાનિધ્યમાં ગુરુ મહારાજને કહે છે કે આપ તો સમર્થ પારસ નહીં, પરમરસ થઈને આવેલા છે. પારસ તો વો લોહા કંચન કરે અને વો કરે આપ સમાન. તો જે પૂર્ણ રસ છે એ ક્યાં સુધી, ક્યાં લઈ જાય? પોતાના સ્વસ્વરૂપ સુધી લઈ જાય. એટલે કહ્યું જેઠા ભગતે, સતગુરુ સંતરામ પારસ થઈને લોહ પરસવા આવ્યા. આપ તો અમારા જેવા રસ્તામાં પડેલા પથરા જેવાને પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે, મૂર્તિમાંથી માનવ બનાવવા માટે આપ બધા, આપનું આગમન, આપનો અવતાર અમારા જેવા હીન જીવોને, ક્ષુદ્ર જીવોને એનો ઉદ્ધાર કરવા માટે આપ બધા. અમે આવા જેવા છીએ એવા આપના છીએ, જેવા છીએ એવા તારા છીએ. અને એના માટે તો બસ અબ તક નિભાયા હૈ, આગે ભી નિભા લેવા. જેવા છે એવા છે, આપના ચરણમાં છે, આપના શરણમાં છે. જેવો આજ સુધી નિભાવ્યો છે એવો નિભાવી લેજો. નાથ જેવો નિભાવ્યો નિભાવી લેજે, તારા બાળકને તું સદા સમાવી લેજે. નાથ જેવો નિભાવ્યો નિભાવી લેજે. કેટલા સરસ પદગાર છે. અમે જેવા છીએ એવા તમારા છીએ, નભાવી લેજો. આપણું પોતાનું ઘર હોય એની આપણી સગવડો છે. કોકને ત્યાં મહેમાન થઈને ગયા છીએ તો એના મહેમાન ગતિની સગવડો હોય, પણ આપણા ઘરમાં જે સગવડો હોય ને કઈ ભાઈ જેવી જેવા નિભાવે છે એવી સગવડો નિભાવી લેવાની. જેવું હોય એનાથી ચલાવી લેવાનું. જેમ ઘરની અગવડોને નિભાવી લઈએ છીએ, ભગવાનને પણ પ્રાર્થના કરી તું પણ અમે જેવા છે એવા નિભાવી. તો એ જ વસ્તુને અહીંયા જેઠા ભગતે કહ્યું કે પ્રભુ, આપ અમને આપના પોતાના ગણજો, અને આપનામાં જે સામર્થ્ય છે એમાંથી થોડીક પ્રસાદી અમને આપજો, બહુ નહીં. દુકાનમાં ઈંગ વેચવા વાળો માણસ હોય એની ત્યાં તો ઘણી બધી ઈંગ હોય, પણ કઈક ભાઈ ડબ્બી આપજો ને નાની ઈંગની. આપણે કેટલી લઈએ? આટલી. અને ઘેર લાવીને રસોઈ કરવા બેસીએ તો એમાંથી કેટલી નાખીએ? તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે અમે તો, આપ તો મોટા છો, આપ તો વિશાળ છો, આપની પાસે બધું છે, એમાંથી મને એક ડબ્બી આપજો. અને ડબ્બી માંથી પછી વધારે નહીં, એક ચપટી મારા જીવનમાં પધરાવી દેજો. બસ આખું જેમ એ દાળ કે શાક સુવાસિત થઈ જાય, સ્વાદિષ્ટ થઈ જાય, એમ આપની પ્રસાદીની એક ઈંગ જેટલી આમ ચપટી મળશે ને તો મારું જીવન પણ સુવાસિત. અમારે વધારે નથી જોઈતું, આટલું જ અમને આપો. અહીં તો જેઠા ભગત મહારાષ્ટ્રને એટલા પ્રેમથી વિનવે છે કે પ્રભુ અમારા જેવા આ પામર જીવોનો ઉદ્ધાર કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે આપ આ ધરાતલ પર અવતરિત થયા છો, આપ સમર્થ છો, આપ પરમ છો. તો વિધે વૈરાગ ધરી વિદેહી સ્વરૂપે પરચા પ્રેમ. વિધે વૈરાગ ધારણ કરીને આપે અમને, શરીરધારી તો છો જ છતાંય વિદેહી સ્વરૂપે, જે જીવન મુક્તિ કહેવાય, તમે દેહી છતાં વિદેહી થયા. એટલે શરીરમાં રહેવા છતાંય શરીર ભાવ નહીં, શરીરથી જીવન જીવતા હોય છતાં દેહાધ્યાસ છે જે નહીં. ભાઈ છે, શરીર તો છે, એટલે એના પ્રત્યેનો આખો જે ઉપરાંતનો ભાવ, ઉપેક્ષા, બહુ લાડ નહીં લડાવવાનું. શરીરને જરૂર પૂરતું જ આપવાનું. બે સાદા કપડાથી જો શરીર ઢંકાતું હોય તો છેલ બટવ નહીં થવાનું. બે સારા કપડાથી તો પછી વધારે પડતા બહુ લાંબા ટૂંકા કપડા પહેરીને બસ એની પાછળનો ભાવ આ છે. જો આપણને અનુકૂળ અને શરીરને પોષણ મળી રહે એટલું ગમે તેવું જે કંઈક ખાવાનું મળે એનાથી સંતોષ માને, તો એ ભાવ છે કે દેહાધ્યાસ નહીં. પણ દેહાધ્યાસ ઘરનું ખાવાનું છોડીને બહાર નીકળવા જાય, આ ચટાકો કરવો છે, આ ચટાકો કરવો છે, પેલો કરવો છે, ઘરમાં શું રોજ ભાખરી ને શાક ને એ તો કે રોજ રોજ ખાવાતું છે, આ તે ભાવતું છે, ચલો હોટલમાં. એ છે દેહાધ્યાસ. આપણી પાસે આપણા ઘરમાં સાત્વિક, શરીરને અનુકૂળ અને આપણી ભૂખ માટે એવું મળી ગયું એટલે બસ, એ છે તે દેહાધ્યાસથી પર. ગાડીમાં બેઠા છે એનું ભાડું તો આપવાનું, પેટ્રોલ તો હવાર જ પુરાવું જ પડશે, એટલું પેટ્રોલ પૂરી આલીએ. પણ એની અંદર પણ દેહાધ્યાસ ના થવું જોઈએ, આવું નહીં, આવું જ જોઈએ. જ્યાં સુધી દેહભાવ હશે ત્યાં સુધી આત્મા તરફ દ્રષ્ટિ નહીં થાય. પણ દેહભાવ ધીરે ધીરે છૂટે, માદા પડ્યા હોઈએ, દવાઓ કામ લાગતી ના હોય, સહન થતું ના હોય, ત્યારે ભગવાનને યાદ કરીએ, પ્રભુ તમે નથી સહન, બહુ બહુ દુઃખી. આમ જ્યારે આ શરીર આપણને ખૂબ દુઃખી કરે, ખૂબ હેરાન કરે, ખૂબ પજવે, ખૂબ પીડા આપે ને, ત્યારે શરીર તરફ એક એના પ્રત્યે નફરત થઈ. આ શરીરમાં આવી રીતે જીવવાનું, માંદા પડ્યા હોય ને વધારે પડતી પીડા થતી તારે, કોઈ કોઈ આવો વિચાર આવે છે કે નથી આવતો, આવી ગયેલો છે, શું આના કરતા જીવી લેવાનું, દવાઓ ખાવાની, દુખી થવાનું, પીડાવાનું. એટલે જે ભગવાને રોગો બનાવ્યા છે ને એ ખૂબ હેતુપૂર્વક બનાવેલા, રોગ છે, પીડા છે, દુઃખ છે, વ્યવહારની માથાકૂટો છે, આનાથી માણસને પોતાના જીવન પ્રત્યે, પોતાના શરીર પ્રત્યે ધીરે ધીરે ઉપરાંતતા. જે કઈ સર્જન કર્યું છે ખોટું નથી સર્જન. માણસ સદાય જો સુખી 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 ભગવાને રાખ્યો હોત ને તો અત્યંત વિલાસી થઈ જાત, લંપોટ થઈ જાત. પણ સુખ દુઃખ નું મિશ્રણ મૂક્યું છે તો બધાએ જરૂર પડે ત્યારે એને પાછો યાદ કરી લેજે. તારી જરૂર છે, તારા વગર નહીં ચાલે. એ ભગવાન, હવે તું આ બધી ઉપાધિઓમાંથી મારાથી નીકળવાની કોઈ શક્તિ નથી. એ દેહાધ્યાસ તૂટ્યો, એ અહંકાર તૂટ્યો કે આપણાથી તો થવાનું છે. દ્રૌપદીએ કેટલી માથાકૂટ કરી બચવા માટે, કશાયથી ના બચાવ્યું, પોતાની શક્તિથી ના બચાવ્યું. ત્યારે પ્રભુ કહે તું વાહી માં શરણાગત, હવે તારે આધીન છું, તું તો તાર કે માર. અને જોશો અપરાધ અમારા ઈશ, ત્યારે કોઈ કાળે હું કેમ અતરીશ. અને બીજું કશું નહીં, એક વાર યાદ કર્યો ભગવાનને અને લાજ જાય તો પછી તારી. અબે મેરી હસી નહીં તેરી હસી, મારી ફજેતી નથી ભગવાન, હવે ફજેતી તારી. આપણે થયેલું એક વાર બહુ શરૂઆતમાં, તે વખત આપણને આ સત્સંગ પ્રવચન નો કોઈ માવરો નહીં. અને મૌધા પાસે એક ફેણાવ ગામ, એ ફેણાવની અંદર મહાદેવની પ્રતિષ્ઠા, સાત દિવસનો કાર્યક્રમ હતો. માં વિદ્યાનંદજી, કાંતિલાલ ભગવત, બીજા ઘણા સાત દિવસના કાર્યક્રમ ગોઠવેલા. વચ્ચે એક દિવસ ખાલી પડતો હતો, એથી મારા શ્રીએ ફોન કર્યો કે તમે જશો, મને તો આવડતું નથી, તમે શીખવાડ્યું નથી, પણ એક સંત છે ચાતુર્માસ કરાવે છે, એમને લઈને જઈશ. હા તો કે જરૂર તો છે, તમારે જવું તો પડશે. પછી એની પત્રિકા આવી, કાર્યક્રમ આવ્યો, લગભગ 1.5 કલાક એ કરવાનું. જો સ્વામીજી મને અભ્યાસ, મને અભ્યાસ નથી, આ બધું તમારે જ કરવાનું પહેલું, અને પછી તમે જે કંઈક બોલ્યા છે ને એમાંથી થોડું થોડું વીણી કાઢી અને 5-10 મિનિટ હું બોલીશ, અને એમ કરીને સમય આપણે પૂરો કરીશું. ગયા ત્યાં 2,500 માણસ બેઠેલું કાર્યક્રમમાં બેસવા માટે, મંચ ઉપર જગ્યા લીધી. પછી જાહેરાત થઈ, હવે સ્વામીજી પધાર્યા છે અને આ પ્રમાણે બોલશો. પેલા એમને હવે 2,500 માણસ જોઈને એમને અને માઇક મૂકેલું હતું, મોટે મોટેથી બોલવા માંડ્યા. ગામડાના માણસો હિન્દી સમજણ પડે નહીં, મોટેથી બોલે તે સંભળાય નહીં. અને કરતા કરતા 10 મિનિટમાં થાકી ગયા. મહારાજ મેરસે નહીં બોલે, સવા 1.5 કલાક આપણી પાસે આવ્યો. એમણે 10 મિનિટમાં જે આપણે 10 મિનિટ લેવાની હતી છેલ્લે, એમ એટલે એમણે 10 મિનિટમાં પહેલું પતાવી દીધું. આવું કશું ના મળે એમાંથી. હવે કહ્યું, મહારાજ સંતરામ મહારાજના નામે આવ્યા છે, લાજ રહે તો તમારી અને જાય તો. પછી પેલા એમાં એક મૂક્યું આપણી ગાડી, એટલે આપણે સૌથી પેલા એક ધૂન બોલાવી, રામ રાઘવ રામ રાઘવ રક્ષમાં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ વાહી માં, આમ થોડી ધૂન બોલાવી. જાણે મહારાજ આવીને બેસી ગયા હોય. તે ચાલુ થયું, પછી બધું ધીરે ધીરે શાંત થઈ ગયું. જતા ગયેલા બધા પાછા આવીને બેસી ગયા. 1.5 કલાક પૂરો પછી પાછળથી પેલા કે મહારાજ તમારો ટાઈમ પૂરો થયો, કે બંધ કરો. અને તે વખતે શું થયું, જે અડધું બોલાવ્યું તે અડધું બહાર, અને જે ના બોલ્યું તે અડધું અંદર. વાક્ય એવું થઈ ગયું, વાક્ય ને એવું થઈ ગયું, બસ થઈ ગયો સમય પૂરો. પછી થોડી વાર પાણી પીધું, એ કર્યું, લગભગ 10-15 મિનિટ થઈ છે. પછી એક અંદર સંચાલક કે છે કે મહારાજ આ દિવસે અમુક પેલા આવવાના હતા પણ એ નહી આવી શકે એમ નથી, તમે આવશો? તમે બહુ સારું બોલ્યા છો, મેં ભાઈ રેવા દે. કોણ બોલ્યો ને શું બોલે મને કશી ખબર નથી, ફરી મારે આવવાનું, હું આવવાનું નથી ફરી. કહ્યું જે સત્સંગ થઈ ગયો થઈ ગયો. એટલે ભગવાનને આર્તનાદથી જો પોકાર્યા હોય ને કહીએ કે ભગવાન હવે મારી કોઈ શક્તિ નથી તો તું સંભાળી લેજે, તો વિદે વૈરાગ ધરી વિદેહી સ્વરૂપે પરચા પ્રેમ ના બતાવ્યા. આ પ્રેમ નો પરચો કોઈ દાડો પેલા કરેલી પણ 5-10 મિનિટ, પણ આવું 1.5 કલાક કોઈ દાડો નહીં કરેલો, 5 મિનિટ, 6 મિનિટ, 10 મિનિટ, 10 મિનિટ તો બહુ દાડ. અને પહેલ વહેલું આટલું મોટું, આટલી મોટી જનસંખ્યા અને 1.5 કલાકનો સમય, મહારાજે અંદર આવીને બેસાડી બધું બોલી. આપણે કોઈ વિષયની તૈયારી નહોતી કરેલી, પાછું ગમ્યું કઈ ફરી આવશો? એટલે ભાઈ છોડ, હવે તમને બહાર નીકળી જવા દે. તો આ છે ગુરુ કૃપા, અને એ છે સત્સંગનો મહિમા. કે હંમેશા જો ભાવપૂર્વક કોઈ પણ આપત્તિમાં, કોઈ પણ વિપત્તિ કે દુઃખમાં ભગવાનને, ઈષ્ટદેવને, જય મહારાજને આપણે પોકારીએ ને, યાદ કરીએ ને, તો ચોક્કસ મહારાજ સ્વયં આપણા પોતામાં આવી બેસી જઈને આપણું કામ પાર ઉતારી પાછા જતા. જય મહારાજ.